તારીખ 29/11/1990 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડીમાં સ્વરૂપ નિશ્ચય પ્રકરણ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 116, મૂળ કેસેટમાં હમિંગનો અવાજ વધારે છે.
પ્રત્યક્ષ અનુભવ કાળે જેનો અનુભવ થયો તે જ ભાષ્યમાન સ્વરૂપ થયેલું, તે જ સ્વરૂપ ભાષ્યમાન થયેલું, એમાં કાંઈ ફરક નથી એવું અનુભવીને લાગે છે. માટે તે નિર્ણયને યથાર્થ કહેવાય છે, યથાર્થતા એને લાગુ પડે છે. એનું કારણ એ છે,
પાછળથી નક્કી થાય છે, પાછળથી નક્કી થાય છે.
નહીં, પાછળથી આવું નક્કી થઈ શકે છે, કોઈ યોગ વિચાર ન ચાલે ઉપયોગમાં અને નિર્ણયની ભૂમિકાનો વિચાર ન કરે તો એને જરૂર નથી નક્કી કરવાની. જ્યારે નિર્ણયનું પ્રકરણ અહીંયા ચાલે છે અને આ નિર્ણયને યથાર્થ નિર્ણય એમ એવું એક વિશેષણ લગાડીએ છીએ ત્યારે એ યથાર્થતા યથાર્થતા જ છે. એની સાબિતી શું? તો એની સાબિતી આ છે કે અનુભવ કરવા વાળાને પૂછવામાં આવે તો એમ કહેશે કે મને જે અનુભવ થયો એ જ મારા નિર્ણયમાં પાછી માન થયું. નિશ્ચિત કાળમાં જે સ્વરૂપ હતું એ જ અનુભવ કાળમાં હતું. બે વચ્ચે જ્ઞાનના વિષયનો ફેર નથી, વિષયી જ્ઞાનનો ફેર છે પણ જ્ઞાનના વિષયનો ફેર નથી એમ એ કહી શકે છે. એના ઉપરથી એ નિર્ણયને યથાર્થ કહી શકાય.
ત્યાં તો અનુભવ કહે છે આ વાત, ત્યાં પોતાનો અનુભવ થાય ત્યારે આ વાત ખ્યાલમાં આવે, પણ જયારે એ યથાર્થ ભૂમિકામાંથી પસાર થતો હોય ત્યારે આને આ વાત ખ્યાલમાં આવી જાય છે.
હા, ત્યારે ખ્યાલમાં તો આવી જ જાય છે, એ યથાર્થતામાં નિશંક જ હોય છે, કેમ કે એને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ થઈ છે. કેવી રીતે પ્રતીતિ થઈ છે? નિશંક કેમ, નિશંકતા કેમ આવી છે? કે જે જ્ઞાનમાં પ્રત્યક્ષતાનો અંશ છે, જ્ઞાન સામાન્યમાં જે પ્રત્યક્ષતાનો અંશ છે એ એને અનુભવ ગોચર થયો છે. તે અનુભવીને એને એ નિર્ણય કર્યો છે કે મારો આત્મા આખો આવો છે, કે જે પછી એને અનુભવમાં આવે છે. એટલે એ વખતે પણ નિશંકતા હોય જ છે, પણ કોઈ એમ કે ભાઈ કલ્પનામાં કોઈને હોય ને એવું તો રાગથી નિર્ણય કર્યો હોય ને જોર મારે કે અમારો નિર્ણય બહુ દ્રઢ છે, બહુ દ્રઢ છે, અમે નિશંક છીએ, એવો એક પ્રકાર બનેલો. ઉપરથી શિવ ભગવાન આવે ને તો અમારો નિર્ણય ન કરેલા મુમુક્ષુ એટલું બધું જોર મારતા હતા, પણ જરૂર ન પડી શિવ ભગવાન ને આવવાની. કારણ કે એવો પ્રસંગ બનતા, કારણ કે એવો તર્ક જ આવ્યો, એવો નિર્ણય બહુ મક્કમ નિર્ણય છે, બહુ દ્રઢ છે નિર્ણય. કેટલો વખત થયો, વરસ તો ઘણા થઈ ગયા આ નિર્ણય કર્યાને તો ઘણા વરસ થઈ ગયા. નિર્ણય મેં પુરુષાર્થને ઉત્પન્ન કર્યો, પુરુષાર્થ તો બહુ ધીમો પુરુષાર્થ ચાલે છે. પુરુષાર્થ તો થાય છે, કરી કથા કરીએ છીએ પણ બહુ ધીમો ચાલે છે, એટલે ઘણા વર્ષો ચાલ્યા ગયા, પણ નિર્ણયમાં અમે મક્કમ છે. ત્યારે એની હમે તર્ક કેટલો જ હતો કે જે નિર્ણય કર્યા પછી વર્ષો ચાલ્યા જાય એને પણ જો તમે પુરુષાર્થ કહેતા હોય તો એને પુરુષાર્થનું નામ દેવાની જરૂર શું છે? એવા પુરુષાર્થને તમે શું કરવા પુરુષાર્થ કહો છો? અને આપે કેવો નિર્ણય કે આવો નબળો પુરુષાર્થ ઉત્પન્ન કર્યો કે વર્ષો સુધી હજી એમ જ હાલે છે અને હજી પછી તમે એની મૃતકતા કરો છો? એમાં કઈ ચર્ચા ચાલતા વાત ચાલી કે આ કઈ સમજણ થઈ છે આ લોકોને. પછી એ લોકો શું કહે છે, સમજણ થઈ છે, વાત સાચી. પણ જોર એવું મારે કે ઉપરથી સિદ્ધ ભગવાન ભગવાન આવે તો અમારો નિર્ણય નહીં કરે, એ જોર ને મક્કમતા કેવી કે એમાં કઈ બહુ દમ હોતો નથી. ભાષા ખાલી જોર દેખાતું હોય છે, જ્ઞાનમાં વસ્તુ દર્શન જ ન હોય, એને કેવી રીતે મક્કમતા આવે, ચોક્કસતા કેવી રીતે આવે? અને અહીંયા તો પાછો પ્રત્યક્ષ અંશે છે, અંશે પ્રત્યક્ષ છે. તો ગુરુદેવના શબ્દમાં કહીએ તો અંશે રાગનો અભાવ કરીને નિર્ણય કર્યો, એટલો પ્રકાર છે. પણ એનો અહીંયા સાબિતી એક થાય છે, સાબિતી થાય છે કે અનુભવ થયા પછી પોતાને પણ જો વિચાર કરે તો ખ્યાલ આવે છે કે નિર્ણયનો વિષય અને અનુભવનો વિષય બે એક જ છે, બે નથી, ફેરફાર નથી. માટે એની યથાર્થતા સિદ્ધ થાય છે, એની યથાર્થતામાં શંકા કરવાનું કોઈ કારણ રહેતું નથી.
અનુભવ છે પદ્ધતિ વાળો દ્રવ્યને બેસીને નિર્ણય કરે છે,
એમાં દ્રવ્યનું લક્ષ્ય થાય છે, એ વખતે દ્રવ્યનું લક્ષ્ય થઈ જાય છે. એ તો દ્રવ્યમાં બેઠો એમ કહેવાય. આ હું દ્રવ્યમાં બેસવું એટલે શું કે સ્વદ્રવ્યમાં હું પણ ઊઠું તે. તો નિર્ણયના પ્રારંભમાં જ એ વાત છે, કાઢો આપણે પહેલો આઠ નવ દસ નો આંક ચાલે છે ને, પહેલો આંક કાઢો આપણે. નીચે હું પણ એ લાગે છે, અને આગળ પોતા રૂપે લીધું છે, શું પોતા રૂપે જણાય છે. સ્વરૂપ જે નિશ્ચિત થાય છે એ પોતા સ્વરૂપે
જણાય છે.
તેઓ પોતા રૂપે પોતાથી ભાસે છે, પોતાનું મૂળ સ્વરૂપ અસલ સ્વરૂપ 14 ગુણ સ્થાનથી પાર કેવું ભાસવા લાગે છે. અર્થાત સાક્ષાત સિદ્ધપદ રૂપ અંતરમાં આત્મદ્રવ છે તેઓ પોતા રૂપે પોતાથી ભાસે છે, એ પોતા પોતે ભાસે છે. એવો આ હું છું, આવો સિદ્ધપદ રૂપે હું છું એમ ભાસે છે. એટલે એવું પોતા પણ ભાસવું એનું નામ દ્રવ્યમાં બેસવું એમ છે. બેસવું કયો, આશ્રય કરવો કયો, હું પણ થવું એમ કહો. કેમ કે અનાદિથી જીવને રાગમાં હું પણ અનુભવાય છે, રાગ સ્વરૂપે જીવ નહીં હોવાથી જ્ઞાની અને ભ્રાંતિ કહે છે કે તને ભ્રમ થયો છે કે રાગ છે, કેમ કે જીવ રાગ સ્વરૂપે નથી, રાગ તો એમાં એક પર્યાયનો વિકાર છે, જીવનું મૂળ સ્વરૂપ નથી. એટલે હું પણ એનું બદલાનું ક્યાં કે જેવું પોતાનું મૂળ શુદ્ધ નિર્વિકાર ચૈતન્ય સિદ્ધપદ છે એમાં હું પણ છું, એનું નામ દ્રવ્યમાં બેઠો, બસ ત્યારથી હું પણ આવ્યો. એ સ્વરૂપ આશ્રય પ્રક્રિયા ચાલુ છે. મહિમા ઉત્પન્ન થાય છે, બધા જુદા જુદા નવ વાત સુધી ચાલી ગયું. હવે દસમી વાત એ કરી, આ એ ઉપરાંત નહીં, કે એ જીવ અનુભવમાં આવ્યો અને એને અનુભવમાં પ્રત્યક્ષપણે પોતાના સ્વરૂપનો પોતાના પ્રદેશ પ્રદેશથી અનુભવ થયો, સળંગ દેહાતી દશા જેને કહે છે, એ શુદ્ધોપયોગ વાળો વિકલ્પમાં આવીને વિચારે તો એને એમ લાગે કે જે સ્વરૂપનો અનુભવ થયો એ જ મને નિર્ણયમાં હતો, માટે નિર્ણય યથાર્થ છે એમ એક એની વધારે સાબિતી પણ આ રીતે થઈ શકે છે. બાકી તો બધા લક્ષણ યથાર્થતાના છે, પણ આ તો જેમાં કાંઈ હવે તર્કની જગ્યા નથી એવી પરિસ્થિતિ છે. આ રીતે નિર્ણયનું ફળ આવ્યું, માટે યથાર્થ છે. અને નિર્ણયના ફળ વખતે જે અતિન્દ્રિય જ્ઞાન થયું, શુદ્ધ ઉપયોગ થયો, એ જ્ઞાનનો વિષય અને પરોક્ષ જ્ઞાનનો વિષય એ વિષયમાં ફેર નથી, માટે યથાર્થ છે, માટે નિર્ણય યથાર્થ છે. કલ્પના નથી, અનુમાન નથી, પણ યથાર્થ છે. આ પ્રકરણમાં એટલે નિર્ણયના પ્રકરણમાં બીજા કેટલાક તર્ક થવા સંભવિત છે, ખાસ કેટલાક પ્રશ્નો આમાં ઉઠવાનો સંભવ છે અને તે વિચારવા યોગ્ય પણ છે. અને એવા પ્રશ્નો થોડા વિચારવા જેવા છે. એનો પહેલો તર્ક પ્રશ્ન લીધો છે કે અભેદ જ્ઞાયક સ્વરૂપના અનુભવ કાળે લક્ષણ ભેદ અથવા કોઈ ગુણ કે ધર્મ કે પર્યાયનો ભેદરૂપ અનુભવ તો થતો નથી. જ્યારે આત્મજ્ઞાન પ્રથમ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનના કાળમાં જે સ્વાનુભવ છે તો પોતાના અભેદ જ્ઞાયક સ્વરૂપનો અનુભવ છે. એ વખતે લક્ષણનો કોઈ ભેદ જુદો અનુભવમાં આવતો નથી, કોઈ એક ગુણનો જુદો ભેદ અનુભવમાં આવતો નથી, કોઈ ધર્મનો કે કોઈ પર્યાયનો પણ ભેદ પડતો નથી. નિર્વિકલ્પ અનુભવ તો અભેદ અનુભવ છે, ભેદ પડે ત્યારે તો વિકલ્પ ઉત્પન્ન થઈ જાય, એ તો કંઈ થતું નથી. જો અનુભવ કાળે આ પરિસ્થિતિ છે, હવે તો અહીંયા તર્ક થાય છે, પ્રશ્ન છે કે તો પછી નિર્ણયના કાળે લક્ષણનો ભેદ શા માટે અપનાવવો? નિર્ણયમાં તો તમે જ્ઞાન લક્ષણ થઈ જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરાવ્યો અને જ્ઞાન એક જુદો ગુણ છે બીજા બધા કરતા, એ ગુણ પછી એ ગુણની પર્યાય લીધી, જ્ઞાનની વ્યક્ત પર્યાય લીધી લક્ષણમાં, તો ઉપયોગ લક્ષણ જીવનું લક્ષણ ઉપયોગ છે એ રીતે. તો એ વખતે નિર્ણય કરતી વખતે ભેદ અપનાવ્યો, એના ફળમાં અનુભવ અભેદ અનુભવ અભેદનો અનુભવ આવ્યો. તો લક્ષણ ભેદ કરતા ભેદ કરતા તો ભેદનું ગ્રહણ થાય છે, લક્ષણનો ભેદ કરતા તો એ વખતે ભેદનું ગ્રહણ થાય છે. અને ભેદનું ગ્રહણ ભેદનો અનુભવ કરાવવા માટે શું સંગત કારણ છે? ભેદનું લક્ષણ ભેદ વાળો એનો અનુભવ અભેદ, તો આ ભેદ અને અભેદ તો વિસંગત વાતો છે, કોઈ સુસંગત વાતો નથી. આવો એક શબ્દ થાય, પરંતુ આપણે આપણે ઉઠાવ્યો છે, પણ આ એક સંભવિત પ્રશ્ન છે કે ભાઈ અહીંયા તો જ્ઞાન એક ગુણ લ્યો છે, લક્ષણ એક ગુણનો પર્યાય લ્યો છે, બે ભેદ છે, ગુણ અને પર્યાયના બે ભેદ આવ્યા અને અનુભવમાં તો ભેદ છે નહીં, આને સુસંગતતા શું છે? આ તો વિસંગતતા લાગે છે અમને. એક ભેદ વાળું છે, કારણ ભેદ વાળું છે, કાર્ય અભેદ રૂપે છે, તો કારણ કાર્યને તો સુસંગતતા કંઈક હોવી જોઈએ, વિસંગતતાનું હોવી જોઈએ, તો કાર્ય કારણ કાર્યનું લોજિક છે એનો મેળ ખાય છે, નહીં તો લોજિકનો મેળ નથી ખાતો. આ તર્ક છે, પ્રશ્ન આ છે. અમરચંદ્રાચાર્ય ખુદે એ પ્રશ્ન પૂછ્યો છે, પોતે ઉઠાવ્યો છે જવાબ આપ્યો કે એક છે. પણ તમે તો પેલા લક્ષણ કહ્યું ત્યારે લક્ષ્ય કહ્યું નતું. તમે ભેદ પણ પાડો છો અને અભેદ છે એમ પણ કહો છો. જવાબ બે જાતના કેમ આપો છો? શાસ્ત્રીય પરિભાષા છે આચાર્યદેવની, તો કે લક્ષણ છે એ પ્રસિદ્ધ છે અને એમાંથી પ્રસાદ્યમાન જેને પ્રસિદ્ધ કરાવવાનું છે એમ બે ભેદ પાડીએ છીએ એક જ જગ્યાએ. પણ ત્યાં જ સ્વભાવ છે, લક્ષણમાં સ્વભાવ ન હોય સ્વભાવ લક્ષ ગોચર થાય નહીં, માટે ત્યાં અભેદપણે સ્વભાવ છે એમ કરીને વાત લીધી છે. એટલે ભેદ છે અને ત્યાં ભેદ નથી એમ બે એક જ જગ્યાએ વાત લીધી છે. ભેદની અપેક્ષા ખોલી અને અભેદની પણ અપેક્ષા ખોલી એમ કરીને એ વાતને સમાધાન કરી દીધું છે ત્યાં સમયસર પરિશિષ્ટની અંદર. સંસ્કૃત બહુ સારું છે, જે ચર્ચા ચાલી છે પરિશિષ્ટ એનું સંસ્કૃત બહુ સારું છે. હા બહુ સારું છે, એટલું ગુજરાતી નો મેં સંતોષ નથી થતો એટલું સરસ મુશ્કેલ છે.
અહીંયા ભેદથી અભેદની ઉત્પત્તિ બતાડે છે અને બીજે ઠેકાણે ભેદનું નિષેધ કર્યો છે.
એમાં શું છે કે જે જે ભાષામાં સમજતો હોય એને એ ભાષામાં સમજાવવાનો ઉપાય નથી. બહુ સમયસર શરૂ કરતા આચાર્ય મહારાજે આ વાત કરી છે કે એક માણસ અંગ્રેજી સમજે છે ને હિન્દી સમજતો નથી, તો હિન્દીમાં ગમે એટલી વાત કરો એના માટે નકામી છે. એને કાંઈક પણ તમારે અંગ્રેજીમાં કહેવું જરૂરી છે, તો જે ભાષામાં એ સમજે છે મલેચ્છની ભાષા સિવાય સમજાવવો અશક્ય જ છે. એમ જ્યારે જીવ વિકલ્પમાં ઊભો છે કે ભેદમાં ઊભો છે ત્યારે એને ભેદથી અભેદ ગ્રહણ કરાવ, એ તો ઉત્તર લીધો છે અહીંયા. એ ઉત્તરનો પદ્ધતિ એ લીધી છે કે ભેદથી અભેદનું ગ્રહણ કરાવવું છે. હવે ભેદથી અભેદનું કેમ ગ્રહણ કરાવવું છે? ભેદમાં ઊભો છે માટે, એ વિકલ્પમાં ઊભો છે ભેદમાં ઊભો છે માટે એને ભેદપૂર્વક જ અભેદ ગ્રહણ થાય. કોઈ એમ કહે કે ભેદપૂર્વક અભેદ કેવી રીતે ગ્રહણ થાય? તો કે એક પક્ષ ઉપરથી પ્રતિપક્ષનું જ્ઞાન થવાનું, પણ એક પક્ષ ભલે વિરુદ્ધ પક્ષ હોય તો પણ પ્રતિપક્ષનું જ્ઞાન થાય છે. જેમ કે અત્યારે સંસારે જીવને દુઃખ છે તો એને આત્માનો સુખ અનુભવ નથી કર્યો અનંત કાળથી, પણ એને એમ પૂછો કે તને દુઃખ જોઈએ કે સુખ? એક સંસારી જીવે અનાદિથી પરિભ્રમણ કરતા સંસારી જીવે આત્માના સુખનો અનુભવ નથી કર્યો, નક્કી વાત છે. કેમ કે મોક્ષ માર્ગમાં આવ્યો એટલે દુઃખી છે, નિરંતર દુઃખી છે કે બરાબર નિરંતર દુઃખી છે? અરે એને પૂછો તમારા દુઃખ જોઈએ છે કે સુખ? તો સુખ જોઈએ છે. શું કહેશે? પણ કે સુખ તો જોયું નથી, તને સુખનો અનુભવ નથી, તે સુખને અનુભવ્યું નથી, સુખને જાણ્યું નથી, જોયું નથી, તું સુખ કેવી રીતે માગે છે? તો કે એક પક્ષ ઉપરથી હું પ્રતિપક્ષ માગું છું, મારે આ દુઃખ નથી જોતું. શું મારે આ દુઃખ નથી જોતું એના ઉપરથી એ સુખ માગે છે કે નહીં? નારકીમાં નરકનું દુઃખ ગૌણપણે સમ્યક દર્શનનું કારણ લીધું છે, વેદના લીધું છે કે નહીં? સમ્યક દર્શનના ગૌણ કારણમાં વેદના છે નારકી, કેમ કે ત્યાંથી પ્રતિપક્ષ મળે છે. પ્રતિપક્ષ ઉપર એનું જ્ઞાન જાય છે. એમ જ્ઞાનમાં એવી શક્તિ છે કે એક પક્ષ ઉપરથી એના વિરુદ્ધ પક્ષનું જ્ઞાન કરી શકે. બીજું શું છે કે સ્વભાવ અખંડ છે, સ્વભાવ દ્રવ્ય રૂપે નથી, સ્વભાવ ગુણ રૂપે નથી, સ્વભાવ પર્યાય રૂપે નથી. તો જે જ્ઞાન લક્ષણ માં જે સ્વભાવ છે એ સ્વભાવ તો સ્વભાવ જ છે, એને ક્યાં દ્રવગુણ ક્રિયાના ભેદ લાગુ પડે છે? માટે જે વૃક્ષમાં જે સ્વભાવ છે એના ઉપર એનો સ્વભાવ પકડાઈ ગયો છે, સ્વભાવ તો અભેદ છે. આપણે ઘરની અંદર કોઈ કાચની ચીજ વસાવીએ છીએ, બહુ સારો જગ બહુ સારો છે, તો આટલું બહુ સારું હોય, રોજ જોતા હોય એને, એક દિવસ ઘરની બહારથી આવતી વખતે આંગણામાં એનો ટુકડો પડેલો જોવે, શું કે એ ટુકડો જોઈને શું કે આ સૂપ તૂટી ગઈ લાગે છે, તૂટી ગઈ લાગે છે. તે ટુકડા પછી શું કે આ ટુકડો છે એમનો કે આ આખી ચીજ તૂટેલી તૂટી ગઈ લાગે છે. ટુકડો અહીંયા પડે તો રોજ ભેગાને શું બતાવે છે, એક અંશને શું બતાવે છે, અંશનું જ્ઞાન કરાવે છે. તૂટીને કૂચો તોડીને હેઠે પડેલું છે એટલે પેલા તમને શું વાન થશે કે નક્કી ઘરમાં ભોખ તાવો તોડીને દાખલ થયેલું છે. બરાબર, તમે કોઈ માણસ જોયો છે કે નથી જોયો? ઘરમાં વાળો તો કબાટ ના વાણ આખું લાગ્યું નથી, વાત છે કબાટ પણ ખુલી નાખ્યો છે. મોટો કોઈ ચોર આવી ગયેલો છે, આપણી ગેરહાજરીને રાહ જોઈને દાખલ થઈ ગયો છે. તમે જોયો ચોર ભાગી ગયો કે અહીંયા છે? હવે હવે નક્કી કરવાનું છે કે ચોર રહ્યો છે કે ચોર નથી રહ્યો. માણસ છુપાઈ ગયો, તો દાણામાં તો પડવા પાછળ છુપાયેલો છે. તમે એનો સૌનો અંગૂઠો છે, પછી તમે તર્ક શું કરશો? અહીંયા તમે તર્ક કરશો તમે તો ભેદનો જ લક્ષણ પકડ્યું. તમે એક પગ આખો અવયવ છે એનો પણ એક અંશ જોયો, તમને અંગૂઠો દેખાઈ ગયો ખાલી. તમે શું કહેશો કે આ ચોર બાણા પાસે કે પડદા પાસે ઉભેલો છે? મધુ જોવા વગર કેમ નથી કરી ચોર છે? ચોર ને કઈ મધુ કઈ સ્પેશિયલ હોય છે? તો ગમે તેવો સુગંધ દેખાતો હોય કે દુર્ગંધ દેખાતો હોય, ચોરો ગમે તેવો હોય, અમારે ચોર છે એમાં કઈ શંકા કરવાની જરૂર નથી. કેમ કે તાવું પડેલું છે, ઘર ખોલી નાખ્યું છે આપણે ગેરાજે. એક અંગ ઉપરથી, એક અવયવ ઉપરથી, એક અંશ ઉપરથી આખી ચીજનો નિર્ણય થાય છે, જ્ઞાનમાં શક્તિ છે. શુદ્ધ જ્ઞાન ની અંદર જે શક્તિ રહેલી છે કે એક અંશ ઉપરથી અંશીને ગ્રહણ કરી દે, એમાં એ લક્ષણ છે એ અંશીના અંશમાં છે. આખો સ્વભાવ તો દ્રવગુણ ક્રિયામાં વ્યાપ છે, અને દ્રવગુણ ક્રિયામાં એનો ટુકડો નથી. જે અંશ પરિવારમાં આવ્યો એ જ દ્રવગુણમાં છે. આ નિર્ણય ઉપર સમય સાત 246 વર્ષનો ભાવા જયસિંહજીએ બહુ સારો લખ્યો. ગુજરાત મને આપણે શિબિરમાં વાંચન મળી ગયો 246 ભાવાર્થ ઉપર ગુરુદેવ પ્રવચન કરતા હતા ત્યારે આ વાત કરે કે પર્યાયમાં પ્રગટ અંશમાં જેવો સ્વભાવ વ્યક્ત છે તે જ સ્વભાવ, તે જ સ્વભાવ દ્રવમાં અવ્યક્ત બને છે. ટુકડો નથી, વ્યક્ત વ્યક્તના ટુકડો નથી, સ્વભાવ સ્વરણ છે. તેને વ્યક્તિ વ્યક્તિ કઈ લાગુ પડતું નથી, કેમ કે પ્રગટ અપ્રગટતાથી એક પાર છે. સ્વભાવ છે પ્રગટ અપ્રગટતાથી ઉત્તમ જાય છે, પાર છે. તો કોઈ વાત મને લીધેલી પ્રવચન માટે આ નિર્ણય છે. એ નિર્ણયમાં અનુમાન કે કોઈ તર્ક કે કોઈ એવી કોઈ વાત નથી કે જેથી એમાં કઈ ભૂલ રહેવાનો સંભવ છે. અનુમાન કર્યું હોય તો ભૂલ રહે, કોઈ તર્ક કર્યું હોય તો ભૂલ થાય, પણ અહીંયા તો પ્રત્યક્ષ જ છે. માટે એ સ્વભાવનો જે નિશ્ચય છે એ નિશ્ચય બરાબર યથાર્થ છે, એમાં કઈ બીજી ગડબડ કોઈ જાતની છે નહીં. વાત ચાલે એમને એક સમય
Thank you. સૂક્ષ્મ છે ત્રણેય કાળે ત્રણ લોકમાં ત્રણ કાળમાં આત્માને ઓળખવા માટે નામ સિવાય બીજું લક્ષણ નથી. પિતાને વેચન નિશ્ચિત કરવું છે નામ માત્ર ઉપર છે એને તો ભાવ લેવો છે એટલા માટે બાકી બધું હોય વ્યાપતિ નથી વ્યાપતિ દોષમાં જાય છે એ ચોખ્ખું લક્ષણ જ નથી આપવા માટે. શક્યતા બની છે ને બીજી તો એવી છે ને પાત્રતા વિના બધું નેતા બનશે. આ ગુણ સમયસરણમાં વિનેશ્વરના તીર્થંકરના સમયસરણમાં પ્રત્યક્ષ દર્શન કરવા હોય પૂજા ભક્તિ આરતી બધું કરવા હોય અને પ્રત્યક્ષ દિવ્ય થયું તો અમુક વાર વાર્તા પ્રગર બધું નતા યોગ્યતા મુખ્ય વાત છે. પછી બધું જે કઈ લાગુ પાડવું હોય પછી લાગુ કરવાની વાત છે કરી શકે યોગ્યતા વિને સાવજન્ય મનુષ્યપણાની કિંમત થતી કડી જેટલી પણ નથી કેમ કે જે ચપલા જીવે છે ને તેવી છે જીવે છે બીજા એને એટલો ગ્રસ્ત છે એના પરિવારમાં એના શરીરમાં જેટલો મનુષ્ય ને એના પરિવારમાં એના શરીરમાં છે ઓછો નથી. ગાયના વાછડાને સિંહ ખવાય તો ગાયને ખબર છે કે હું કઈ સિંહને પહોંચી તો નહીં શકું સુંગડી મારશે સિંહને પછી ભલે પેલા પત્ર મળશે એવું તો ભલે પેલા હું મારું સ્થિતિ વાછડા માટે હું સુધી જોઉં ને તો વાછડાને ખા એ તમારા પિતા ને થાય એવું થાય જ નહીં એનો વાર એટલો છે એના પુત્ર ઉપર તો એનાથી એ સ્થાન ખરું નથી એને કઈ સૂર્યન છે માટે ઓછો રાગ છે એવું કઈ છે રાગ તો બધા સંસારી પ્રાણીને જે છે એ પ્રકાર જ છે એમાં કઈ શું નથી થોડું એવું નથી મળે છે પછી નહીં ફેર આપવો છે તો યોગ્યતા ને પાત્રતા આવે તો નિર્વાણ શક્તિ જોઈએ સંભવ છે તો મોક્ષ વિશેષ દૂર નથી એટલે કે તદ્દન ખૂબ જ છે પણ શું નથી કે મોક્ષ વિશેષ દૂર નથી એટલે કે તદ્દન ખૂબ જ છે બસ યોગ્યતા હોય એ તમામ વાત છે એ પાત્રતા માટે છે. લાંબી પહેરી જેટલી લાંબી લાંબી વાત બધી જિંદગી થતું હોય એ પાત્રતા કહેવા માટે વાત છે પાત્રતા કહેવાય તો મોક્ષ દૂર નથી એને ના કરવાતો આ ચક્કર ચાલુ જ છે ઘરની મરણ તો ગુરુદેવ પ્રવચન તો કઈ વાત લીધી એમ આપણે ઇંગ્લિશ નું બહુ છે ગુરુએ તે પાત્રતા છે 147 ઉપર નું લેતા હોય લક્ષણના આધાર વગર લક્ષ્ય આત્માનો નિર્ણય થઈ શકતો નથી. નિર્ણયમાં લક્ષણ આધાર છે અને લક્ષ્ય આધાર છે અને બે જ જગ્યાએ છે, દૂર નથી. ભારતીય ક્ષેત્રથી એક રીતે ગૃહ ક્ષેત્રકાર ભાવથી દૂર નથી. સિદ્ધાંત એ છે કે લક્ષણના આધાર વગર લક્ષ્ય આત્માનો નિર્ણય થઈ શકતો નથી. પરંતુ કોઈ માણસ ને ઓળખ હોય ત્યારે કોઈ ચોક્કસ લક્ષણ જુદું આપે ત્યારે ઓછો, બાકી માણસો તો છાત્ર માણસો છે, આજ ફલાણો માણસ કેમ નથી થાય એનું જુદું લક્ષણ આપે. તો કહેલી વાણી કે આગમ છે, માટે પ્રથમ આગમમાં આત્માના સૂક્ષ્મ સ્વરૂપનું કહ્યું કે જીવને બરાબર જાણી તેનું અવલંબન કરી જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય કરવો. નિર્ણય તો પાત્રતા છે અને આત્માનો અનુભવ તે તેનો ફળ છે. નિર્ણયનો પણ અનુભવ છે, નિર્ણય તો પાત્રતા છે એટલે શુક્ર આવ્યો છે. નિર્ણય કરતા અને કશાયનો રસ મંદ પડે છે, સરસ મનુકાની વાત કરી છે. સાથે સાથે રહેવા દઈએ સાહેબ. સમાધાન એ છે કે લક્ષણના આધાર વગર લક્ષ્ય આત્માનો નિર્ણય થઈ શકતો નથી. એટલે કે નિર્ણયના કાળે આવો ભેદ ઉપજવો અનિવાર્ય છે. ભેદમાં ઉભો છે અને ભેદથી સમજાવવા પણ અનિવાર્ય છે. તેની વસ્તુ સ્થિતિ છે, નિર્ણયના કાળની આ વસ્તુ સ્થિતિ છે. કારણ કે ઓળખવાની પ્રક્રિયા સર્વત્ર આ રીતે જ થાય છે. દરેક જગ્યાએ જ્યાં ઓળખવાના સ્ટેજ છે ત્યાં આ જ પ્રકાર છે. એ હીરાનું દ્રષ્ટાંત લીધું છે. જેમ હીરાને પરખવા માટે હીરાના ખાસ ચિહ્નોના જ્ઞાન દ્વારા હીરાને ઓળખાવીને તેનું મૂલ્ય કરી શકાય છે, એની કિંમત આપી શકાય છે. પછી તો હીરાને અલંકારના પહેરવાના આનંદને ભોગવવા પડે. પછી હીરો ખરીદી લીધો, ભારની અંદર એને ઘડી દીધો, પેન્ડન્ટમાં જો ગમે ત્યાં તો મુદતમાં અલંકારના પહેરવાના આનંદમાં ભોગવવા પડે. તેના કોઈ લક્ષણનો કે તેની કોઈ વિશિષ્ટતાનો ભેદ શકતો નથી. જયારે એ હીરાના પહેરવાનો આનંદ ભોગવવો છે ત્યારે કોઈ લક્ષણ ચાર વિકલ્પ નહીં મૂકે. એ વખતે જે વિકલ્પ મૂકે તો આનંદ છૂટી જાય, તૂટી જાય. આ રીતે આત્માને ઓળખ્યા વિના તેનો ખરો આનંદ પામવા એટલે ભગવવા સુધી પહોંચી શકાતો નથી. પણ ઓળખવો પડશે લક્ષણ એ બધું એના અનુભવ સુધી પહોંચાતો નથી. પોતાના ચૈતન્ય સ્વરૂપમાં વિકલ્પોની ભૂમિકામાં વિકલ્પ દશા સહિતના જ્ઞાન દ્વારા એટલે ભેદપૂર્વક અભેદ સ્વરૂપનો નિર્ણય કર્યો હતો. નિર્ણય ભેદમાં નહોતો કર્યો પણ ભેદ મારફત અભેદ સ્વરૂપનો નિર્ણય કર્યો હતો. તેમાં એનો નિર્ણય કર્યો, તેમાં વ્યાપક ભાવ થઈને વ્યાપક ભાવે થઈને પોતે એવા પ્રકારે પ્રવર્તે છે જ્ઞાન માતા જ્ઞાનીપણાનો ભેદ પણ રહેવું એવી દશાનું નામ નિર્વિકલ્પ અનુભવ છે. મોટા નેચત્ર ગ્રંથમાં એમ જ કહ્યું છે, જે માઇલ ધર્મનું ચિત્ર છે, લગભગ 500 ગાથાનું છે, તેમાં 266 નંબરની ગાથા. તત્સણ અન્વેષણ કાળ સ્વયં વિજ્ઞાનનું જીત મંગણ ન આરાયણ સમયે પછતો અણવો જમવા. એનો અર્થ છે, માધ્યમાં છે કથા. તત્વના અન્વેષણકાળ એટલે ઓળખાણ કરવાના કાળે, એ સ્ટેજમાં ઓળખાણ કરવાના સ્ટેજમાં શુદ્ધ આત્મા તે યુક્તિ માર્ગ દ્વારા સમજમાં આવે છે. એટલે લક્ષણ છે એને ઓળખવામાં આવે છે એમ કહે છે. એ આપણે ભેદ કરે છે યુક્તિ છે એટલે. પછી આરાધન કાળે એટલે અનુભવ કાળે તો યુક્તિ અર્થાત ભેદ પ્રભેદની આવશ્યકતા નહીં હોવાથી પ્રત્યક્ષ આત્મા અનુભવમાં પ્રત્યક્ષ છે તથા આત્મા પ્રત્યક્ષ છે માત્ર ત્યાં ભેદ પ્રભેદની જરૂર પડતી નથી. અનુભવમાં આત્મા પોતે જ પ્રત્યક્ષ છે, સ્વયં વસ્તુ સ્વયં અનંત પ્રત્યક્ષ છે, અનુભવ કરનાર જ્ઞાન પ્રત્યક્ષ છે. પછી ત્યાં યુક્તિની ભેદની શું જરૂર છે? કે ત્યાં તો કોઈ જરૂર નથી ભેદ અનુભવના કારણમાં, પ્રત્યક્ષ અનુભવના કારણમાં. પણ જયારે પરોક્ષ છે ત્યારે એને લક્ષણ ભેદથી ઓળખવો પડે છે. આ રીતે જ્યાં અનુભવ પ્રત્યક્ષ છે ત્યાં નય પ્રમાણના ભેદ પણ ઉપસ્થા નથી, જ્ઞાતા જ્ઞાનના ભેદ પણ ઉપસ્થા નથી, જ્ઞાતા જ્ઞાન જોઈને ભેદ પણ ઉપસ્થા નથી, અથવા બહુપર્યાયના ભેદ પણ ઉપસ્થા નથી, કોઈ ભેદ નથી ઉપસ્થા, નવગુણીનો ભેદ પણ ઉપસ્થો નથી. આ રીતે ઓળખવાની રીત અને આરાધનની વિધિમાં ફેર હોવા છતાં, ઓળખવાની જે રીત છે અને આરાધનની જે વિધિ છે એમાં તફાવત છે. એક સ્વરૂપક દિશામાં પરિણામ ચાલે છે, આરાધનામાં નિરૂપક દિશામાં ચાલે છે. અત્યારે તો આરાધના શબ્દ બહુ સસ્તો થઈ ગયો છે, કંઈક કરે એટલે કે અમે આરાધના કરીએ છીએ. શું શું કરે તમારે છ રસ ન થાય પછી છપ્પન પાછા ખાય, શું કરો છો? પોતે આરાધના કરીએ છીએ, ખાતા ખાતા શું છે? અમે આરાધના કરીએ છીએ. આરાધના સ્પષ્ટ શબ્દ સ્પષ્ટ થઈ ગયો છે. આત્માની આરાધના છે એ નિર્વિકલ્પ દશા છે. આત્માની નિર્વિકલ્પ પરિણતિ સ્વવિકલ્પ દશામાં આવે તો નિર્વિકલ્પ પરિણતિ જેટલી આરાધના છે સ્વવિકલ્પ એટલી બી આરાધનામાં નથી લાગતા. પણ સુપોગ્યોગ થાય એટલી આરાધના છે. એ આરાધનાને કાંઈ ભાવની ખબર નથી, પણ કાંઈક ઉદ્દવની પરવાયમાં કાંઈક ફેરફાર થાય તો કાંઈ આરાધના કરીએ છીએ. આ તો પરાકની પરવાય તો દર પરમાણુને ઉદ્દવની છે ને, શું કરો છો? તો કે આરાધના કરીએ છીએ. ઘરની આરાધના આવી ક્યાં છે? તારે ઓળખવાની રીત અને આરાધનની વિધિમાં ફેર હોવા છતાં પણ આરાધન કાળે ભેદનું અવલંબન નથી. નહીં તો દશા છે એમાં કોઈ ભેદનું અવલંબન હતું નથી. હવે જે બની વિષય હવે સાથે આવે છે, જોકે પ્રથમથી જ હવે જયારે ભેદનું ગ્રહણ કર્યું ત્યારે પ્રથમથી જ ભેદો દ્વારા ભેદ મારફત સમજણના કાળે જ અભેદ સ્વરૂપ લક્ષણમાં લેવાનો પ્રયાસ હોવાથી શરૂઆતથી જ ભેદ ઉપર વજન હોતું નથી. કેમ કે એટલું લક્ષણ નથી જેવું, લક્ષણ મારફત આખા લક્ષણ એ જેવું છે. જેમ કે એક માણસનું ઓળખો જાણે કપાળમાં લાખું છે, શું કહે લક્ષણ છે. લક્ષણ મારફત આખો પદાર્થ જેવો છે, પણ ભેદ મારફત આખો અભેદ પદાર્થ જેવો છે. ભેદ તો એને નિમિત છે ફક્ત અભેદને જોવાનો. એટલે અહીંયા જે ભેદનો તર્ક ઉઠાવ્યો છે એને ઉત્તર એ છે કે ખરેખર તો ભેદ મારફત ભેદને ઓળખાયો છે. શું કેમ છે કે ભેદ દ્વારા તો સમજણના કાળે જ અભેદ સ્વરૂપ લક્ષણમાં લેવાનો પ્રયાસ હોવાથી શરૂઆતથી એટલે ઓળખાણની વખતે ભેદ ઉપર વજન થતો નથી. પહેલેથી ભેદ ઉપર વજન નથી, આખી વસ્તુ ઓળખાણી એના ઉપર વજન જેવું છે. અર્થાત સ્થળ ઉપર ભેદવાળી દશામાં ભેદ પડવો અનિવાર્ય હોવા છતાં તેની ગૌણતા, એ વખતે તેની ગૌણતા થાય એ યથાર્થ કાર્ય પદ્ધતિમાં એમ જ થાય. તેની ગૌણતા યથાર્થ કાર્ય પદ્ધતિમાં થતી હોવાથી ત્યાં પ્રથમથી જ ભેદને ખરેખર અપનાવ્યો નથી. પ્રશ્નકારે એમ પ્રશ્ન કર્યો છે કે ભેદને અપનાવ્યો, ભેદને ગ્રહણ કર્યો અને અભેદનો અનુભવ કરાવ્યો, તમે આ વાતનો ગૌર થતો નથી તો તેના ભેદને અપનાવ્યો નથી. પહેલેથી અભેદને અપનાવ્યો છે, પણ ભેદ મારફત અપનાવ્યો છે. એટલે એટલો જ એને જે અપેક્ષા પડે છે એ એટલી જ પડે છે કે ભેદ મારફત અભેદને અપનાવ્યો છે. અને એ તો ભેદમાં અભિનાને બીજી કોઈ વસ્તુસ્થિતિમાં પરિસ્થિતિ અનુકૂળ નથી. એટલે પ્રથમથી ભેદને ખરેખર અપનાવ્યો નથી, પરંતુ તેર વિકલ્પ ને સ્વભાવ છે, ત્યાં એ પ્રકારે તેર વિકલ્પ નો એ સ્વભાવ છે અને તેનું માત્ર જ્ઞાન રહે છે. તેથી એ વખતનો પર્યાય આ પ્રકારે હોય છે, એ પ્રોસેસ નું જ્ઞાન રહે છે. આમ ભેદનું અપનાવવું કે ભેદનું ગ્રહણ મુખ્યપણે થતું નથી. કોઠણના વખતે પણ મુખ્યપણે તો અભેદનું વસ્તુનું ગ્રહણ થાય છે. તે અભેદ અનુભવ થવા માટે સુસંગત જ છે. માટે અભેદનું જે ગ્રહણ થયું, કોઠણ થયું, તો અભેદનો અનુભવ થવા માટે સુસંગત જ છે. માટે જે પ્રશ્નમાં વિસંગતતાનો પ્રશ્ન થયો છે, આ સુસંગત નથી બેસતું, ન્યાય નથી બેસતો, એવું નથી. ખરેખર ન્યાયસંગત જ વાત છે. એક પ્રશ્ન ત્યાં ઉઠેલો છે. આ રીતે પહેલો પ્રશ્ન અહીંયા પૂરો કર્યો છે. પછી બીજો પ્રશ્ન અહીંયા ઉઠેલો છે. ચિત્તમાં પાણે કે વળી એક એવો તર્ક પણ થયો સંભવિત છે કે શાસ્ત્રોમાં આત્માના બીજા પ્રકારે ગુણોનું પણ નિરૂપણ કર્યું છે. જેમ તમે જ્ઞાન લક્ષણ તેનું પણ ઘણા ઘણી વાત આત્માને જયારે વાત આવે છે ત્યારે શાસ્ત્રમાં તો ઘણા વિસ્તાર છે, ઘણા ગુણોની વાત આવે છે અને એ બધા પ્રકારો ગુણો છે. સત્તા બધા પ્રશ્નો આવેલા એટલા એ વખતે બધું લેખું છે. એ બધા પ્રશ્નો સત્તામાં બહુ આવતા. જ્ઞાન લક્ષણ જ્ઞાન લક્ષણ કરવાના આવે છે તો પછી શાસ્ત્રોમાં બીજા ગુણોની વાત શું કરવા કરે છે? સમજમ તો જોવા જાય ને બીજા ગુણ ની વાત કરતા એનાથી પણ કદાચ આત્મા ઓળખાતો હશે ને તમે ઓળખાતો હોય શું ખબર પડે? શું તો બોલવા જાય ને તો પછી એકલા જ્ઞાન થી ઓળખાવા માટે બધી વાત કરવી છે. ઘણા બધા પ્રશ્નો આવે છે. એનું પણ શા માટે કરવું એમ? તો પછી માત્ર જ્ઞાન દ્વારા ઓળખાણ થઈ શકે છે. એની એવી જો વસ્તુ સ્થિતિ હોય તો બીજા ગુણોનું પ્રતિપાદન કરવાનું હવે આવશ્યક કરે છે. એની જરૂર શું પછી? બીજા બધા ગુણોનું પ્રતિપાદન શું કરવા કરે? આત્માનું મુખ્ય આશય તો લક્ષ્ય કરાવવાનું છે. આત્માનું લક્ષ્ય કરાવવું છે, નિર્ણય કરાવવાનો છે. એ નિર્ણય કરાવવો તો બીજા ગુણોનું પ્રતિપાદન કરવાની જરૂર શું હશે? અથવા બીજા ગુણોનું પ્રતિપાદન નિષ્પ્રયોજન થઈ જશે? આ એ પ્રશ્ન ઉઠાવે છે. એમ સમાધાન કર્યું કે આત્મા એક જ્ઞાનનું સ્વરૂપ નથી, પરંતુ આત્મામાં જ્ઞાન સિવાય પણ એક ગુણ છે. એવું એક મત છે કે જે ગુણ ગુણીના ભોગને સ્વીકારતા નથી. ગુણને ગુણી માને છે, ગુણીને ગુણ માની દે છે. જૈન દર્શનમાં તો વિજ્ઞાન છે વસ્તુ, વિજ્ઞાન છે એટલે આખું સાયન્સ છે. અને એની અંદર તો ભોગ 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 ગુણો ભગવો જે કામ બધું હોય બધું નિરૂપણ આવે. આ વસ્તુ સ્વરૂપનું આખું નિરૂપણ આવે છે એની અંદર. એટલે આત્મા યોગ ગુણ સ્વરૂપ નથી, પરંતુ આત્મામાં જ્ઞાન સિવાય પણ અંગ ગુણ છે. તેમાંથી જે ગુણો માત્ર વખન ગોપર છે તે તો ગુણોનું પ્રતિપાદન શાસ્ત્ર કાર્ય કરે છે, સમજાયું છે શાસ્ત્રમાં. આ તો બધા ગુણોનું નથી સ્વીકાર, તેમ બધું ઘણા અંગ ગુણો પર વચન અગોચર છે. એનું તો કઈ વર્ણન આવે ને જે કહી શકાય એવા વચન ગોપર છે તેનું પ્રતિપાદન થયું છે. અને તે રીતે વસ્તુના યથા સ્વરૂપનું વ્યવસ્થિત સ્થાપન કરવા યોગ્ય છે. એટલા માટે કરવા યોગ્ય છે કે એથી બીજી રીતે પણ વસ્તુનું સ્થાપન કરનારા અભિપ્રાયો જગતમાં વિદ્યમાન છે. માટે વસ્તુનું તો યથાર્થ સ્થાપન કરવું જોઈએ એ આગમ પદ્ધતિ છે. પછી અજ્ઞાત પદ્ધતિમાં આવું ખાઈને વાત આવશે. એટલે આગમ પદ્ધતિ હોવી જ ન જોઈએ શાસ્ત્રને, એમ નથી. શાસ્ત્રની અંદર વિકલ્પ હોતો નથી, સિવા પણ હેતુ રહેલા છે, પરંતુ કોઈ બીજી રીતે માને છે એને પણ એમ કહે છે કે નહીં મેન નથી. આમ છે એટલે એ રીતે વસ્તુના યથાર્થ સ્વરૂપનું વ્યવસ્થિત વ્યવસ્થિત એટલે જેને આપણે કહીએ કે સિસ્ટમેટિક, પછી ગમે આગે ઘરની ગ્રહ ગુણ પર્યાય તો એને જાણવા પાસે નવો પ્રમાણ નિક્ષેપ નું બધું વ્યવસ્થિત નિરૂપણ છે વૈજ્ઞાનિક પદ્ધતિ છે. એમ નથી કે કોઈ વાર ગુણે તેમ આમ કરી નાખી છે, પછી કોઈ વાર ગુણે તેમ બીજી કરી નાખી છે. એકદમ વ્યવસ્થિત વાત છે પાછી. એ ત્યાંથી નીકળે છે કે અન્ય મતના જો શાસ્ત્ર જોવામાં આવે તો એ લોકોનું જે લોજિક છે અને વિજ્ઞાન છે અને એ અનુસાર જે શાસ્ત્રની ગૂંથણી છે એની સાથે જે આ ધર્મશાસ્ત્રોનું વિજ્ઞાન અને એનું જે લોજિક છે એની સરખામણી કરવામાં આવે તો એટલું મોટું અંતર છે બંનેના પ્રતિપાદન કરવાનો વ્યવસ્થિતપણામાં એટલું મોટું અંતર છે તો એ ભણેલા હોય વધારે વચ્ચે જે મંતરને એટલું બધું અંતર છે કે જેની સરખામણી જે ત્રિજ ન્યાય પણ ન કરી શકાય શું દાદાની સરખામણી કરવી કેવી રીતે કેમ કે પેલા લોકો તો પરસ્પર વિરુદ્ધ એટલી બધી વાતો કરે છે કે ત્યાં વસ્તુનો નિર્ણય થઈ શકે એવું નથી એટલે એમાં કોઈ વસ્તુનું નિરૂપણ કરવાની વ્યવસ્થા જ નથી વસ્તુનું પોતાની રીતે નિરૂપણ કર્યું છે પણ એનું કોઈ વ્યવસ્થા નથી જૈન દર્શનમાં વસ્તુનું નિરૂપણ છે પણ નિરૂપણ કરવાની પણ એક ચોક્કસ વ્યવસ્થા છે પછી તમે 2000 વર્ષ પહેલામાં કોઈ ગ્રંથ લો તો વર્તમાન જ્ઞાન એનો ગ્રંથ લો વ્યવસ્થા મુખ્ય દેખાય આ એક કથન પદ્ધતિનો વિચાર કરતા જૈન શાસ્ત્રની કથન પદ્ધતિ પણ અદ્વિતીય છે એ સાબિત થાય છે એટલે જયારે બીજા શાસ્ત્રોના અભ્યાસ હોય ને એ વધારે ખ્યાલ આવે પછી ખૂન કરવા વગર શું થશે ભગવાન એવું ખૂન કરવાનું પડશે કરે છે એ લોકો માને છે ને ભગવાનને કે કોઈ ન થઈ શકે એવો પ્રસંગ બને ત્યારે પછી ભગવાન ઉપર ઉતરે અરે તું નિર્દય થઈ ગયો અરે ભગવાન તો નિર્દય થઈ ગયો પછી ભણવા માંગે છે કે મને સાંભળ્યો ન હતો બધા એ પરિસ્થિતિ ઊભી થાય છે ત્યાં બી કેમ કે એને અનુકરણ બી સાધન નથી કહેવાનું અને કે ભગવાનને મહિનો સફળતા અને એ બી એ વાત સાથે પસંદ નથી જે છે એ વિભૂતિ છે તો પછી શું કરે પછી એ ભગવાનને ગમે છે
પરંતુ શ્રી ગુરુ દેવ ભગવાન શ્લોક પર